શ્રી સમયસાર ગાથા 297 અને શ્લોક 182 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 22, મૂળ કેસેટમાં અવાજ ખરાબ છે.
કઈ રીતે આત્માને ગ્રહણ કરવો છે કે ચૈતન્ય શુદ્ધ સર્વથા શુદ્ધ ચૈતન્ય માત્ર, શુદ્ધ ચૈતન્ય માત્ર એટલે નિર્વિભાગ વૈગ્રહિત, શુદ્ધ ચૈતન્ય માત્ર અભેદ હું છું, એવું જ પોતાના સ્વરૂપની મહિમા તેને સ્વલક્ષણના બળથી ભેદીને ચૈતન્ય જેનું લક્ષણ છે અથવા ઉપયોગ જેનું લક્ષણ છે એ ઉપયોગના લક્ષણથી એને જુદો પાડીને એ રીતે એને ભેદી શકાય છે. ભેદી શકાય છે એટલે જુદો પાડી શકાય છે. જે કાંઈ ભેદી શકાય છે અથવા છૂટો પાડી શકાય છે સેના દ્વારા કે સ્વલક્ષણના બળથી ભેદીને ઉપયોગ નામના લક્ષણ જુદો પાડીને ચૈતન્ય મુદ્રાથી, ચૈતન્ય જેની મુદ્રા એટલે છાપ છે ચિન્મુદ્રા, ચૈતન્ય મુદ્રા, મુદ્રા એટલે મોહર, મોહર કહે છે ને મુદ્રા કહે છે છાપ. વ્યાપારમાં બધા મુદ્રા પોતપોતાને કરે છે, એ પોતપોતાની મુદ્રા છે એના દ્વારા એ ઓળખાય છે. જે ચિહ્નથી ઓળખાય છે એમ આ આત્મા છે એ ચૈતન્ય મુદ્રાથી ઓળખાય છે. દૂરથી ખબર પડે મુદ્રાનો અર્થ કેટલો છે, એની પાછળ હેતુ શું હોય છે, નામ વાંચવાની જરૂર પડે. આગળથી ખબર પડે કે આ મુદ્રા છે એટલે આનું આ કાર્ય છે, આની એડવર્ટાઇઝ છે, આની પ્રસિદ્ધિ છે. મુદ્રાથી પ્રસિદ્ધિ થાય છે એમ ચૈતન્ય મુદ્રાથી જેનો નિર્વિભાગ મહિમા એટલે જેનો ભેદ પાડી ન શકાય એવો અભેદ મહિમા અંકિત છે, છાપ મારેલો છે. એવું જ આ શુદ્ધ ચૈતન્યાત્મા તે જ હું છું કે જેને પરથી જુદો પાડીને ભેદીને સ્વલક્ષણના બળથી ગ્રહણ કરવામાં અથવા અનુભવ કરવામાં આવે છે. પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને અનુભવ કરવાના ભાવને વાચક શબ્દોથી એમ કહેવામાં આવે છે કે આવો ચિન્મુદ્રાથી અંકિત એવો નિર્વિભાગ જેનો મહિમા છે, જેના મહિમામાં કોઈ ભાગ પાડી શકાતો નથી, એવો હું છું એમ કહીને એમ કહ્યું કે જે શુદ્ધ ચૈતન્યનો અનુભવરૂપ પરિણામ છે એમાં એક તો આત્માનો નિર્વિભાગ મહિમા હોય છે, શુદ્ધ ચૈતન્યનો અભેદ ભાવે અત્યંત મહિમા હોય છે, અપૂર્વ મહિમા હોય છે, અને એના ભાવમાં હું એવો છું, આવો હું છું, હું ચૈતન્ય સ્વરૂપ છું એવો ભાવ રહેલો. પોતાના સ્વરૂપમાં પોતાના અસ્થિપણાના ભાવનું વેદન એને અનુભવ કરવામાં હું છું એમ કહ્યું ને, હું છું હું છું હું છું એવો વિકલ્પ કરવો પડતો નથી. ત્યાં કલ્પિત રીતે હું પણ છું છે, ત્યાં પણ હું છું એવો વિકલ્પ કરવામાં આવતો ન વિકલ્પ કરે તો પણ જ્યાં હું છું ત્યાં હું છું અથવા જેવો હું છું તેવો હું છું એ તો એને સદા એ પરિણામમાં વર્ત્યા જ કરે છે. તો ઉપયોગ બિંધીન વિષય ઉપર છે એટલે એનો ખ્યાલ નથી પણ એ સતત રીતે નિરંતર રીતે ચાલુ વર્ગમાં ચાલુ વર્ત્યા જ કરે છે. અહીં તો જ્યાં આત્માના અનુભવનો વેદનનો વિષય છે એ પ્રસંગમાં તો એનું અસાધારણ વેદનશીલ પરિણમન હોવાથી એ પરિણમનને ઉલ્લંઘીને એથી વિરુદ્ધ રાગ દ્વેષના પરિણમનમાં આત્મા જતો નથી. હું પણ જતો નથી, જતો નથી એટલે હું પણ જતો નથી. પૂર્ણતા ન હોય અને રાગ દ્વેષનો અંશ ઉત્પન્ન થાય પણ એમાં જે ધર્મીને જે વેદન છે, શુદ્ધ આત્મ સ્વરૂપનું જે વેદન છે, એ વેદનનું ઉલ્લંઘન કરીને, વેદન છે એટલે એવો શુદ્ધ ચૈતન્ય જ હું છું એવા વાચક શબ્દથી વેદન વેદનને કહેવામાં આવે છે, એનું ઉલ્લંઘન કરીને આ રાગાંશ છે હું છું એમ કહેવાતું. યદી કારકાણિ વા યદી ધર્મા વા યદી ગુણાઃ વિદ્યંતે વિદ્યતાં, જો કારકોના અથવા ધર્મોના અથવા ગુણોના ભેદ પડે તો ભલે પડો, વિદાય છે તો વિદાઓ. શું કહીને કે હું અભેદ ચૈતન્ય નિર્વિભાગ મહિમા સ્વરૂપ છું એમ કહ્યું તો એમાં કથન કરવાના કાળમાં એને વર્ણન કરવાના કાળમાં છ કારકોના ભેદ એમાં પડે તો ભલે, અથવા એમાં આટલા આટલા ધર્મો છે એના સ્વભાવો એના ગુણો એનો ભેદ પાડવામાં આવે તો પણ ભલે ભેદ પડો, પરંતુ વિભુ એવા ચૈતન્ય ભાવમાં તો કોઈ ભેદ નહીં. આમ પ્રજ્ઞા વડે આત્માને ગ્રહણ કરાય છે. શું કહે છે કે અનેક ભેદોથી એને કહેવામાં આવતો હોવા છતાં અને એ રીતે એમાં ભેદ ઉપજાવવામાં આવતા હોવા છતાં એવા ભેદ ભલે કથનમાં પડે અથવા જ્ઞાનમાં પણ ભલે એવા ભેદ કદાચ જણાય તો પણ સમસ્ત વિભાવોથી રહીત, શુદ્ધ એટલે સમસ્ત વિભાવોથી રહીત અને સર્વગુણોમાં અથવા અખંડ સ્વરૂપમાં વ્યાપક, વિભુ એટલે વ્યાપક, બરાબર વિભુનો અર્થ એ થાય છે વ્યાપક. એ શબ્દ તો અન્ય મતમાં પ્રચલિત છે, પોતાના સર્વ ક્ષેત્રમાં વ્યાપક, વ્યાપક પોતાના પોતાના સર્વ ક્ષેત્રમાં વ્યાપક અને સમસ્ત વિભાવથી રહીત ચૈતન્ય ભાવમાં એટલે ચૈતન્ય સ્વભાવમાં તો કોઈ ભેદ નથી. જેમાં કોઈ ભેદ નથી એવા અભેદ ચૈતન્ય સ્વભાવને પ્રજ્ઞા વડે ગ્રહણ કરવામાં આવે છે. આમ ગ્રહણ કરવામાં આવે છે એટલે હું એવો છું એવું જે અનુભવન એને ચૈતન્ય દ્વારા પ્રજ્ઞા દ્વારા ગ્રહણ કરવાનું કહેવામાં આવે છે. એ રીતે છન્નું ફળ શું છન્નું એક 296 ફળ છન્નું એટલે 97 પૂરી ફળ 297 ગ્રહણ કરવું એમાં અભેદ ભાવ એવો છે કે એમાં તો કોઈ ભેદ છે. આ એક બહુ વિચારણીય વિષય એ અપેક્ષાએ છે. કેટલાક એમ વિચારે છે કે જેમાં ભેદ રહ્યા છે અથવા જ્ઞાનમાં જે તત્વોમાં ભેદો જણાય છે તે તત્વને અભેદપણે અવલંબવું એમ કહો છો, અભેદ ભાવે અવલંબવું એમ કહો છો, પણ ભેદ રહ્યા છે કંઈક જ્ઞાનમાંથી થોડા નીકળી જશે, બુદ્ધિ વાળા ને સૂક્ષ્મ ક્યાંક નડે છે તો આવી રીતે નડે છે. બુદ્ધિમાન માણસો હોય છે એ સામાન્ય રીતે જ્યારે આત્માને કહેવામાં આવે છે ત્યારે પ્રથમ કરનાર અનેક વેદથી ચૈતન્ય સ્વભાવનું વર્ણન કરે છે. એ વેદ પ્રભેદો જાણ્યા પછી એમ કહે છે પ્રથમ કરનાર છે કે આ ભલે વેદો કયા પણ અંતર અવલંબનમાં તો વેદ આત્મા છે. જે અવલંબનમાં વેદ પડતા નથી અને અવલંબનના વિષયમાં વેદ દેખાતા નથી ત્યારે તેને જાણ્યું છે અને ભેદ ઉપર જેનું વજન રહ્યું છે એવા જીવને એમ થાય છે કે એનો ભેદ છે અને ભેદ હોવા છતાં એ ભેદને અવલંબતા ભેદ ન જણાય એમ કેમ બને? જેમાં ભેદ છે એવા તત્વોમાં ભેદ અવલંબન કરવા જતા ભેદ નથી જણાતા એમ કેમ બને? ભેદ બનવા છે એને ન જણાય એનો નકાર તમે કેમ કરશો? જે છે એનો નકાર કરશો તો એ તો જ્ઞાનમાંથી કાંઈ જાશે ચાલ્યા જશે નહીં. ભલે તમે ના પાડી દો પણ જ્ઞાનમાં જે ભૂલો જણાઈ ગયા એ કઈ જ્ઞાનમાંથી ચાલ્યા જવાના છે. પણ એને મુખ્ય ગમ કરતા આવડતું નથી. યોગ્યતા છે રાગ દ્વેષ મોહ કષાયના પરિણામ છે. ચારિત્ર ગુણ લઈએ તો પણ એ ચારિત્ર ગુણમાં એ યોગ્યતા રૂપે રહેલી શક્તિ રૂપ ભાવ છે. ભલે સામાન છે દ્રવ્ય રૂપ છે પણ એ છે તો ખરો ને એમાં. તમે એમ કહો કે આત્મા શુદ્ધ છે ને એનું શુદ્ધ છે એવી રીતે અવલંબન કરો તો આ અશુદ્ધ શક્તિ અશુદ્ધ યોગ્યતાનું શું અંદર? જે છે એને કેમ જ્ઞાનમાંથી ચાલ્યું જશે અને શુદ્ધતાનું અવલંબન થશે? મુખ્ય ગુણ કરતા તમને આવડતું અથવા તો યથાર્થ રૂપે મુખ્ય ગુણ કરતા આવડતું નથી. આ કાળે પણ તમે એ ભેદોની મુખ્યતા કરો છો અને અભેદને ગુણ તો કરો જ છો. હવે અભેદને એવી રીતે મુખ્ય કરો કે જેમાં ભેદ ગુણ થઈ જાય. અત્યારે શું થયું કે ભેદને મુખ્ય કરતા અભેદ ગુણ થયું. વસ્તુનું સ્વરૂપ અભેદ છે કે નહીં તે છે બે રીતે પૂછે કે વસ્તુનું સ્વરૂપ ભેદ ભેદ અભેદાત્મક છે. ભેદાત્મક પણ છે અને અભેદાત્મક પણ છે. તો અવલંબનનો વિષય અભેદ છે. હવે જ્ઞાનમાં જણાયેલા ભેદ ક્યાં ચાલ્યા જાય કે જાણ્યા ન જાણ્યા થાય? અત્યારે પણ એમ જ કરે છે ભેદની મુખ્ય કરીને અભેદને ગૌણ ઉલટું થવાનું છે કે અભેદને મુખ્ય કરે અને ભેદને ગૌણ કરે. કહેવા માત્ર નહીં માનવ છે. એટલે અહીંયા જે કહ્યું છે કે એવા કારકોના ભેદ અથવા ધર્મોના ભેદ અથવા ગુણોના શક્તિઓના ભેદ ધર્મ છે. શુદ્ધ શુદ્ધ વગેરે ધર્મ છે. શુદ્ધ શુદ્ધ એક અનેક એ બધા ધર્મ છે. જ્ઞાન દર્શન ચારિત્ર સ્તુત્વ વિભુત્વ પ્રદેશત્વ વગેરે શક્તિઓ છે. એવા ગુણધર્મના અને કારકોના ભેદ પડે તો ભલે પડો એમ કહીને એને ગૌણ કરીને ગુણ છે. ગૌણ કરવું ત્યારે નથી કહેવાતું. ભલે તમારી વાત સાચી તો પણ એમ કહીને કહેવાય છે કે ગૌણ કરવામાં શું થાય છે કે સામાવાળાની વાત સાચી હોય તો ગૌણ કરવી હોય તો એમ કહીને સાચી કહીને પણ તો પણ એમ કરવામાં આવે છે. કે તો પણ આમ વાત છે, અમારી વાતની પ્રધાનતા છે. એમ ભલે બધા ભેદ પૂરતા હોય તો ભલે, એની સાથે અમને બીજો કઈ વિરોધ વાંધો નથી. એ પડે છે તો પણ એ ગૌણ થઈ જાય છે, અમે એને અવલંબતા નથી. અપૂર્ણતાની છે, સર્વથા વસ્તુ ભેદાત્મક છે એમ તો છે, અને એ કોઈ અપેક્ષાએ છે એમ જાણવું, એનું જ્ઞાન પણ ક્યારે સાચું એમ જો વિચારવામાં આવે તો ભેદની મુખ્યતા ઉપર એનું જો જ્ઞાન કરવામાં આવતું હોય તો એ જ્ઞાન સાચું, નહીં તો એના જ્ઞાનમાં વસ્તુ સર્વથા ભેદાત્મક થઈ જશે, એટલે કે એનું જ્ઞાન મિથ્યા થઈ જશે. વસ્તુ એવી છે, એટલે કે ચૈતન્ય સ્વભાવમાં તો કોઈ ભેદ નથી, બિલકુલ ભેદ નથી. એ તો અમને અભેદ ચિહ્ન માત્ર પણ અનુભવમાં આવી રહ્યું છે. ભાવો છે, પર ભાવો છે, તેને સ્વલક્ષણના એટલે આ ચૈતન્યથી વિરુદ્ધ જાતિ છે એવું એનું લક્ષણ જાણીને તેને મારાથી તે મારાથી ભિન્ન છે એમ ભેદી શકાય છે. ભેદી શકવામાં એના લક્ષણનું બળ એમાં કાર્ય કરે છે, લક્ષણ દ્વારા જુદું પાડવામાં આવે છે. એમનું સ્વલક્ષણ ચૈતન્ય નથી એવા પ્રભાવો તો મારાથી ભિન્ન છે. માત્ર શુદ્ધ ચૈતન્ય જ હું છું, માત્ર શુદ્ધ ચૈતન્ય કહેતા હું અભેદ શુદ્ધ ચૈતન્ય સ્વભાવ માત્ર હું છું, અનુભવ ગોચર છું એમ લઉં છું. એવી ભાષા, એવો વિકલ્પ, એટલી વાત નથી. આ અભેદ શુદ્ધ ચૈતન્ય માત્ર હું સ્વયંને અનુભવ ગોચર છું હું પણ, એ રીતે સ્વલક્ષણથી જેમનું સ્વલક્ષણ ચૈતન્ય નથી અથવા ચૈતન્યથી જે જુદા પડતા લક્ષણવાળા જે ભાવો છે, જે બીજા ભાવો છે, પરભાવો છે એટલે બીજા ભાવો છે, તે મારાથી આ રીતે ભિન્ન છે. મારા અભેદ ચૈતન્યના અનુભવથી એને હું જુદા જાણું છું. એ તો પરભાવની વાત થઈ. કર્તા કર્મ કર્મ સંપ્રદાન ઉપાદાન અને અધિકરણ બંધતા અવશ્ય રાગની ઉત્પત્તિ થાય છે, અને પ્રયોજન તો વિતરાગ થવાનું છે. પ્રયોજન રાગી જીવને રાગી રાખવાનું છે. રાગી જીવમાં રાગનો અભાવ કઈ રીતે થાય એક પ્રયોજન છે. એટલે તેવા ભેદો કારકોના ભેદો, સત્વ અસત્વ એટલે અસ્થિ નાસ્તિ, પોતાપણે સત્વ પરપણે અસત્વ, નિત્યત્વ અનિત્યત્વ, દ્રવ પર્યાય, એકત્વ અનેકત્વ, સંખ્યા એક અને એ દ્રવ પર્યાયમાં લાગુ પડે છે ધર્મ, બરાબર. અને ધર્મભેદો વગેરે, ધર્મભેદો શુદ્ધ શુદ્ધ વગેરે જે કોઈ ધર્મભેદો છે, અને જ્ઞાન દર્શન આદિ ગુણભેદો છે, આત્મામાં રહેલી અનંત શક્તિઓ, શક્તિ ભેદ ગુણ ભેદ છે. જો કથનચિત હોય તો ભલે, સર્વથા તો છે જ નહીં એ ભેદો. કથનચિત એટલે કોઈ એક અપેક્ષા એ છે, એ કથનચિત હોય તો ભલે હો, એ અમારા ખ્યાલમાં છે ને. આ ભેદની વાત કરવામાં આવે છે એમ નથી કે અભેદ અભેદ કહીને કઈ ભેદ ને અમને ગીરના વિષયની અમને કાંઈ ખબર જ નથી. દ્રવ્ય પર્યાય વગેરે માધવી કે આ બધા કારક ગુણ શક્તિ ધર્મના ભેદ એની કાંઈ ખબર નથી અને એમને ભેદ અભેદ પૂજા કરીએ છીએ એમ છે. આવે છે ગૌણતા એનું ઉલ્લંઘન કરીને અભેદ ની મુખ્યતામાં અભેદ ચૈતન્ય નો અનુભવ કરે છે ત્યારે એમ કહેવાય છે. એ ગુણ ભેદ કથન ચિત હોય તો ભલે, એ અમારા જ્ઞાનમાં નથી, અમારા ખ્યાલમાં નથી એમ છે. પરંતુ શુદ્ધ ચેતન માતૃભાવમાં તો કોઈ ભેદ ભેદ એવા શુદ્ધ ચેતન માતૃભાવમાં અનુભવ ગોચર થતો નથી. ક્યારેક એના વજન દેવા માટે એમ પણ કહેવામાં આવે છે કે શુદ્ધ ચેતન માત્ર ભાવમાં ભેદ એટલા માટે અનુભવ ગોચર થતો નથી કે એમાં ભેદ છે નહીં માટે અનુભવ ગોચર ભેદ થતો એમ કહેવાય છે. ભેદ હોય તો અનુભવમાં આવે ને, પણ ભેદ જ નથી તેથી ભેદ અનુભવમાં પણ આવતો એમ પણ કહેવામાં આવે. પર્યાયો નો સમૂહ તેને ગુણ એવી વ્યાખ્યા પણ કરવામાં આવે છે ને. એ વ્યાખ્યા ગુણ ની વ્યાખ્યા છે બે રીતે. એક તો અનાદિ અનંત પર્યાયો નો સમૂહ તે ગુણ, અને એક ગુણની વ્યાખ્યા એવી છે કે જે સર્વકાળે હોય અને પૂરા ક્ષેત્રમાં એની પ્રવૃત્તિ હોય. સર્વકાળે પૂરા ક્ષેત્રમાં જે પરિણમે તેને ગુણ કહેવામાં આવે છે એમ બે રીતે વ્યાખ્યા. તો જો અનંત પર્યાયોના સમૂહને ગુણ કહેશો તો એક ગુણના અનંત ભેદો પડી જશે, અને એવા ભેદો પર્યાય પણ એનામાં છે ખરા છે કે પર્યાય ની થાય છે એટલે એવા ભેદો પર્યાય પુરુષાય ગુણમાં છે ખરા. તો પણ ગુણ ને ગુણ સ્વભાવથી જયારે જાણવો હોય ત્યારે એનું ગુણત્વ જ જ્ઞાનમાં લેવું પડશે. એના પર્યાય ભેદો જ્ઞાનમાં લેવાથી ગુણ સ્વરૂપ માલુમ પડશે. ગુણનું જે ગુણત્વ છે તે જ માત્ર તેના જ્ઞાનમાં લેવામાં આવે તો જ એને ગુણનું સ્વરૂપ માલુમ પડે અને તો જ એને ગુણની પર્યાયનું જ્ઞાન થાય, નહીતર એને બે માંથી એક જ્ઞાન સાચું થાય. એક પદાર્થમાં અભેદ શુદ્ધ ચૈતન માતૃભાવમાં અભેદના અવલંબન પૂર્વક જો ભેદનું જ્ઞાન થાય તો એનું જ્ઞાન ભેદનું સાચું છે, નહીતર એનું ભેદનું જ્ઞાન સાચું રહેશે. કેમ કે એને સર્વથા ભેદાત્મક વસ્તુ જણાશે કે જે ખરેખર વસ્તુ એવી છે. તેથી અધ્યાત્મ શાસ્ત્રમાં અભેદની મુખ્યતા કરવામાં આવી છે, અથવા તો એક શુદ્ધ ચૈતન એક શબ્દથી પણ એને અભેદ કહેવામાં આવે છે. તો એક શબ્દનો પ્રયોગ ખામ ખામ જોવામાં આવે છે. આમ શુદ્ધ નહીંથી અભેદ રૂપે આત્માને ગ્રહણ કરવો, આમ એટલે આ પ્રકારે આ રીતિએ આ વિધિએ શુદ્ધ નહીં છે એટલે નિશ્ચય નહીં છે, અથવા જે જ્ઞાન નું પ્રયોજન એકલા શુદ્ધ આત્મા અને અભેદાત્મા ને ગ્રહણ કરવાનું છે, તેવા જ્ઞાન ના પ્રકાર થી અભેદ રૂપે, એટલે પોતે અભેદ રૂપે છે પોતાથી, એવું પોતાને ગ્રહણ કરવો, આત્માને ગ્રહણ કરવો, પોતાને ગ્રહણ કરવો, એટલે કે અનુભવ માં લેવો. એમ કહેવાના બદલે એના પરિણામ સંસ્કાર આવા હોય છે એમ કહે છે, એને અલંકૃત કરે છે, પરિણામ ને અલંકૃત કરે છે. તેથી આવા પરિણામ સંસ્કાર વાળો હોય છે, ગુણ પ્રગટ્યો છે ને એના પરિણામમાં ગુણ પ્રગટ્યા છે, આત્મગુણનો વિકાસ થયો છે, એટલે એને પરિણામ નહીં કહેતા, પરિણામ સંસ્કાર કહેવામાં આવે છે. આમ સામાન્ય રીતે લૌકિકમાં નથી કહેતા, ભાઈ સંસ્કારી જીવ છે અથવા એના સંસ્કાર બધા સારા છે, ભગવાનપણાને જોઈને ખાનદાન જોઈને સંસ્કાર કહેવામાં અહીંયા રાજનીતિ શુદ્ધ સ્વરૂપના અનુભવી જીવને પરિણામ સંસ્કાર કર્યા છે. એ પરિણામ સંસ્કાર એટલે શું કે અહમ શુદ્ધ ચિદાસમી એવ, આ પરિણામ સંસ્કારમાં આ વાત રહેલી છે, આ ભાવ રહેલો છે કે હું શુદ્ધ ચૈતન્ય માત્ર છું, એ એટલે નિશ્ચય છે, એવો નિશ્ચયથી એવો જ છું, એટલે ખરેખર એવો જ છું, એવો એમાં ભાવ છે. આ તો આટલો વિકલ્પ પડ્યો, અનુભવમાં આવો વિકલ્પ છે, પણ એમ જે વાચ છે કે ખરેખર હું અભેદ શુદ્ધ ચૈતન્ય માત્ર છું, એવો જે નિર્વિકલ્પ ભાવ અનુભવ, એને શુદ્ધ સ્વરૂપના અનુભવનો સંસ્કાર કહેવામાં આવે. આટલું ટૂંકું છે અનુભવમાં જે કાંઈ ટૂંકામાં ટૂંકું છે, એ એકદમ સંક્ષેપ માત્ર આપણું છે કે હું શુદ્ધ ચૈતન્ય માત્ર છું. આમાં એને કાંઈ નવી જ્ઞાન આવડવું જોઈએ તો એને ખબર પડે એવું નથી. નવી જ્ઞાન શાસ્ત્રના અર્થ કરવામાં કામમાં આવે, આત્માના અભેદ અનુભવમાં નય જ્ઞાનની શીખવાની જરૂર રહેતી એ અટક નથી, એને સુખ નથી. ત્યાં એની બુદ્ધિ સુખ નક્કી કરે તે બુદ્ધિ નથી પણ કુબુદ્ધિ છે એમ છે. બસ સીધી વાત છે, જે આત્મામાં એનું સુખ છે, સ્વભાવ છે પોતાનો, સુખ સ્વભાવ છે, ત્યાં એ સુખ ને નિશ્ચિત કરે તો એ સુબુદ્ધિ છે. આટલી બુદ્ધિ હોય તો એના માટે પર્યાપ્ત છે, બાકી દુનિયા આખીનું ડાપણ દોડે તો એ રખડવાનો ધંધો સિવાય બીજું કાંઈ પરિભ્રમણ છે એના પર, અથવા આનંદ દુઃખ રહેલું. ખરેખર તો વાત એવી છે, સાબુના વેપારમાં કે કોઈ પણ વેપાર ધંધા જેટલી બુદ્ધિની જરૂર પડે છે એટલી બધી બુદ્ધિની આમાં જરૂર પડે છે એમ છે. એમાં તો ઘણું ડાપણ દોડવું પડે, કઈ કોમ્પિટિટર ને હરીફો હોય એને તો તપાસવા પડે, એને જોવા પડે, એની શક્તિ માપવી પડે, એની કાર્ય પદ્ધતિ જોવી પડે, એનાથી એની છાપ વાળો જે ઉપયોગ સ્વાભાવિક છે આત્મા, બહુ પ્રકાશમાં કેમ કહે છે કે તારા ઉપયોગમાં આનંદ સુખ છે, બહુ પ્રકાશના રેફરન્સ આવ્યા કરશે જોવાય છે. કર્મનો ભ્રમનો વિનાશ નિજ સુખ પ્રાપ્ત થતા થાય છે. કર્મના ભૂમનો વિનાશ એટલે કર્મ ના ઉદય માં જીવ ને ભ્રમણા થાય છે, એ મને અનુકૂળતા થઈ, એ મને પ્રતિકૂળતા થઈ, કર્મનો વિનાશ, નિજ સુખ પ્રાપ્ત થતા એટલે આત્મિક સુખ, સાચા સુખ ની પ્રાપ્તિ થતા થાય છે. એ નિજ સુખ કેવી રીતે પમાય તે કહીએ છીએ. હવે એમ કરીને વાત ને રજૂ કરે છે કે મારું અનંત સુખ મારા ઉપયોગમાં છે. ઠીક, સમજાય એમ કે મારો ઉપયોગ તો ઇન્દ્રિય જ્ઞાન વાળો છે, ઇન્દ્રિય જ્ઞાન માં તો દુઃખ છે. અત્યારે તો ઇન્દ્રિય ઉપયોગ છે, અતિન્દ્રિય ઉપયોગ નથી, અને ઇન્દ્રિય દ્વારા પ્રવર્તા ઉપયોગમાં તો દુઃખ છે. અહીંયા પંડિતજી એમ કે મારું અનંત સુખ મારા ઉપયોગમાં છે, ક્યાં મેળ બેસાડે એને, એ બધું એની રીતે જાણેલું હોય એને મેળ્યા વગર. અહીં તો એમ કે છે કે ઉપયોગ એટલે સ્વસંવેદન જેમાં રહેલું છે એને ઉપયોગ લક્ષણ કહેવામાં આવ્યો. 625 માં ઉપયોગને કેવી રીતે ઓળખાયો કે જેનામાં સ્વસંવેદન છે એને ઉપયોગ કહેવામાં આવે છે. એ સ્વસંવેદન દ્વારા એની પ્રસિદ્ધિ છે. એવા સ્વસંવેદનને જોતા એ ઉપયોગ અથવા જ્ઞાન સુખરૂપ જણાય. સુખરૂપ જણાય છે એટલે એમ જણાય છે કે અનંત સુખ આ જ્ઞાન સ્વભાવમાં રહેલું છે, તે મારો ઉપયોગ તો હું સદા ધારણ કરી રહ્યો છું, તે મારો ઉપયોગ તો સદા હું ધારણ કરી રહ્યો છું, પરંતુ હું એવા ઉપયોગને ભૂલી અનુપયોગ એટલે જેમાં જ્ઞાન નથી એવા જળમાં અનાદિથી રત એટલે તન્મય લીન થઈને સુખ સ્થાનક એવી ચેતના ઉપયોગ તેને ભૂલો. તેથી સુખ ક્યાંથી અનુભવાય, તેથી સુખ અનુભવમાં આવતું એવી રીતે વાત કરી. બસ એ પોતાના પ્રયોજનને એટલે સુખને નક્કી કરે તો એનામાં બુદ્ધિ છે, અને જો એ પોતાના સુખને નક્કી ન કરી શકે તો એનામાં બુદ્ધિ. બસ આખી વાત છે, બુદ્ધિ વગરના ને ગમાર કહેવામાં આવે છે. એ ગમાર છે પોતાના માટે. ચિંતિત કરેવો છે કે ચેતના ગુણ વડે એટલે ઉપયોગ લક્ષણ વડે જેને ચિહ્નિત એટલે લક્ષિત કરી દીધું છે, એવું જેનો અવિભાગ મહિમા છે, ભેદથી રહીત જેનો મહિમા છે. જયારે કોઈ પણ પદાર્થ નો મહિમા કરવામાં આવે છે ત્યારે ભેદો જ્ઞાન માં હોય છે પણ મહિમા માં ભેદ પડતો. આ તો સર્વ સામાન્ય અનુભવ છે. તેને હીરાનો હાર પહેરનાર ને હીરાનો દાગીનો પહેરનાર ને એના ભેદ ની ખબર છે કે આની કિંમત કેટલી છે અને આ કેવા ગુણ વાળો પદાર્થ છે, કેવા ચળકાટ વાળો પદાર્થ છે, તો પણ એ પહેરવાના અનુભવના મહિમાના કાળમાં એનો ભેદ પડતો. ખાલી એના આનંદને જ માણવામાં આવે છે. એ તો બરાબર છે ને, જયારે એ દાદીનો પહેરવામાં આવે છે ત્યારે 20,000 નો લીધો, 25,000 નો લીધો હોય તો એને ખબર હોય તો પણ એનો વિચાર કરવાનો રહેતો. શુદ્ધ ચેતન સ્વરૂપ નો મહિમા એવો છે કે જેમાં કોઈ ભેદ પાડવામાં આવતો, ભેદ થી વિવિધ મહિમા એટલે મોટો જ્ઞાની છે. એવું વિધિ લક્ષણ વાળો એ સિદ્ધાર્થમાં છે. ચેતના ગુણ વડે ચિહ્નિત કરેલી અંકિત કરી દીધેલી છે જેની મહિમા મોટક એવો હું છું. એટલે એમ કહું કે હું શુદ્ધ ચિન્માત્ર છું. એવા અનુભવમાં આત્માનો અભેદ મહિમા સહિત વર્તવાનો અનુભવમાં બને છે. મહિમા અન્ય પદાર્થનો છે અને હું શુદ્ધ ચેતન માત્ર છું એવો વિકલ્પ કરે તો એને એનો અનુભવ અથવા એને ધ્યાન રહે, ધ્યાન ભારે. કેમ કે જ્યાં મહિમા છે ત્યાં ધ્યાન રહેવાનું છે. ધ્યાન ને સમગ્ર મહિમા સાથે જે ચીજનો મહિમા છે ત્યાં તેનું ધ્યાન છે. ત્યાં ધ્યાન રાખવું પડતું નથી, ત્યાં ધ્યાન રહી જાય છે, રોકાઈ જાય છે એમ છે. એટલે સાથે સાથે વાત જોડી છે આચાર્ય. હું અભેદ શુભચિન્હ માત્ર છું. એ મારા શુભચિન્હ માત્ર અભેદ સ્વરૂપ ના મહિમા સહિત એમ હું છું, અનુભવું છું. એનું મહિમા નથી અનુભવ થાય છે એમ કદી બનતું. હું કૃષ્ણ આય કે એમ લોકો ઉઠાવે છે, પણ તો હવે મહિમા કરવો કઈ રીતે? મહિમા પૂર્વક જો અનુભવ થાય છે તો હવે મહિમા કેમ કરવો? કેમ કરવો એ કોઈ પૂછવાની ચીજ છે. જ્યાં તને મોટાએ લાગે છે, ન હોય છતાં લાગે છે, એવા જોડ ધૂળ ભૂગળ માં પણ મહિમા કોઈ તને શીખવો પડતો થઈ જાય છે, તો પછી જે અનંત મહિમા સ્વરૂપ જ છે એનો મહિમા કેમ કરવો એ પ્રશ્ન કેમ હોય શકે? જે મહિમા યુક્ત છે એનો મહિમા કેમ કરવો એ પ્રશ્ન કેમ હોય શકે? જે સર્વોત્કૃષ્ટ હોય, મહાન હોય, સર્વથી ઉચ્ચ હોય એનો મહિમા કેમ કરવો એ કેમ પ્રશ્ન હોય શકે? જેવી વસ્તુ છે, જેવો આત્મ પદાર્થ છે, એવો જ જેવ જાણવામાં આવે તો એનો મહિમા કેમ ન થાય એ પ્રશ્ન હોય શકે? કેમ થાય એ પ્રશ્ન કેમ હોય શકે? કર્મના ઉપાધિ છે તે બધાને સ્વામિત્વ છોડી દેવું એમ કહે છે. જેટલી કર્મના ઉદયની ઉપાધિ છે, અહીંયા બધા કર્મના ઉદયની ઉપાધિ છે તે બધાનું સ્વામિત્વ એને ગણી છે. એ સંયોગો મારા છે અથવા વિયોગો મારા છે એ હું ઘણી પણ છોડી બહુ પોતાના વાત કરી. એટલે કે અનાદિકાળથી પોતારૂપ જાણીને, પોતાનું જાણીને અનુભવ કરતો હતો એવા જે પદાર્થો પરદ્રવ્યો તેનું પળ પણ જાણીને એ પળ છે બીજા છે હું એનો સ્વામી કે ભણી એ રીતે જાણીને જ્ઞાન કરીને છોડી અંદરમાં તો માવો છે માને તો ભલે ને બાદ મીડીને પીડ્યો બચકો બાંધીને બેઠો વાતું છે. એ મમત્વનું જે બચકું બાંધ્યું છે એ એને દુઃખનું કારણ છે, અનંત દુઃખનું એ કારણ છે એમ છે. સુખ જોઈતું હોય તો વાત છે ને, આપણે ન સુખ જોઈતું હોય તો ગુરુદેવ એવી રીતે શરૂઆત કરે છે, કોઈ વાર પ્રવચન કરે છે ત્યારે એવી રીતે શરૂઆત કરે છે. એને સુખી થવું હોય તેને માટે આ વાત છે એમ કરી. અંદરની શાંતિ જેને જોઈતી હોય એના માટે આ વાત છે. બાકી તો તને આ બધું મારું એમ કરતા સુખ હોય
અને એમાં પણ તમે સુખી થયો એમ માનતો
હો
તો એમાં તો અમારે તમને કહેવાનું રહેતું દુઃખ લાગ્યું હોય અને એથી છૂટવું હોય એ રીતે આવ્યો હોય એને કહેવામાં બીજાને સંભળાવતા એમ કે અમારા સુખ ની જાત એવી છે કે જુદા જુદા વિષય બદલીએ તો અમને સુખ થાય એવી અમારા સુખ ની જાત છે. અમારા સુખ નો પ્રકાર ને અમારા સુખ ની ક્વોલિટી એવી છે કે જો બુદ્ધિ વિષયો બદલી હોય તો અમને સુખ. આ સુંદર ના વિષયો માટે વિવિધતા વિવિધતા ભિન્નતા એમાં બદલા બદલી કેળા કરીએ તો અમને સુખ ને એવા સુખ ની અમારી જાત છે. માટે તમે એમ કહો કે પર વિષયમાં જીવને સુખ નથી એ વાત અમે માનતા જાગવાની તૈયારી કરી જે એની રૂચે છે એને પુષ્ટ કરવા માટે ન્યાય કરેલી હો કે અન્યાય કરેલી હો બધી દલીલો એને કરવી છે ખરેખર સુખી થવું દલીલો કરવી છે પછી એમાં ન્યાય ક્યાંય જોયો એને નથી. એને આખું સુખ છે એમાં અમને મજા છે એ સુખ ને અમે સુખ રૂપે અનુભવીએ છીએ પછી એમાં એ દુઃખ છે વાત હતી. રોગ થાય ત્યારે પણ થાય છે ને જેવો પદાર્થ હોય એનો સ્વાદ આવે નહીં એવું બને છે કે નહીં જેટલી કરુણા ઉદયની ઉપાધિ છે તે બધાનું સ્વામિત્વ છોડી જુદી રીતે કાયદો છે પંડિતજી શબ્દ તો આટલા જ પીડા છે સર્વ નથી જીતવા એનો સાદો અર્થ થાય સર્વ એટલે બધું બધાને છેદીને જીતવા એટલે ભેદીને બધાને ભેદીને કોને બધાને ભેદીને એમાં લાગે બધું કે જેટલી કોઈ કર્મની ઉપાધિ છે કર્મનો ઉદય છે એ બધાને ભેદી નાખવો છેદી નાખવો તોડી નાખવો એમ કે કર્મ ની ઉપાધિ માં ક્યાંય હું છું એ રીતે એનું જાણ સ્વામિત્વ પણ જે છોડે છે તેને શુદ્ધ ચૈતન્ય નો અનુભવ થવાની રીત પ્રત્યે શુદ્ધ ચૈતન્ય નો આત્માનો વિચાર કરવો શાસ્ત્ર સ્વાધ્યાય કરવો ચૈતન્ય સ્વરૂપી આત્માની કથા કરી હોય એવા શાસ્ત્રો નો સ્વાધ્યાય કરવો અને શરીર આદિ કર્મ નો કર્મ માં સંયોગ વિયોગ માં પોતાપણા ની ઉપાધિ એમને રાખી રાખવું પોતી ઉપરથી હાથ ઉપાડવો અને ઉદારતાની વાત કરવી એને અનુભવની રીત પ્રગતિ કેમ કે પરમા સ્વામિત્વ કર્યું છે એ ભાવ અને પરની સાવધાની છોડવા દેશે એની સાચવણી એની જાળવણી એની જે સાવધાની છે એમાં વૃદ્ધિ કરવી ત્રણ પ્રકારે સાવધાની થાય કે એમાં વધવું વધારવો કરવો એ જીવડું છે, વધારો ન થાય તો એટલું ને એટલું તો હાથે અને એનાથી કાંઈ ઓછું થવા દેવું નહીં. એવી જે એની પોરની સાવધાની છે એ એને અંતરમાં સ્વસ્થમાં સાવધાન થવા દેશે, એટલે એ તો એને છોડી દેવું એમ કહે છે. સાવધાની છોડી દીધા નુકસાન થાય તો આ પ્રશ્ન ઉભો થાય કે ન થાય? ધંધામાં ધ્યાન ન રાખીએ કેટલાક નુકસાન થઈ જાય, પછી શું કરવું? આત્મા આત્મા કરવા દઈએ ત્યાં કોઈ નુકસાન થાય, કરવું શું પાછું? ભાઈ તારી સાવધાની થી લાભ થાય છે એ વાતમાં કઈ માલ નથી. અને કોણ જગત માં સાવધાન રહેતા નથી કે જેવું નુકસાન કરે છે? નુકસાન જેને થાય છે એવા કોને સાવધાની રાખી નથી? એ વાત તો એ સિદ્ધાંતો લાગુ પડતો નથી. એ તો જેમ થવાનું છે એમ જ થવાનું છે. અંતર સાવધાની માં એમ રાખ કે મારે તો સ્વરૂપમાં સાવધાન થવું છે, જેમ થવાનું હોય તેમ આવ તો એને એનું મન તો સ્વામિત્વ છૂટશે. અને તો એને સ્વરૂપને અનુભવવાની રીત આત્મા નહીતર ગમે એટલો સ્વાધ્યાય કરે પણ અંદરમાં સન્મુખ થવાની રીત એને શું જેને આવશે? એ રીતે અહીંયા નાસ્તિકથી પણ નાથને સ્પષ્ટ કર્યું છે કે આવો અનુભવ થાય છે જે રીતે તેની રીત આવી છે કે સંયોગની રાગાદીની સાવધાની કરી એવી સાવધાનતા કરી દીધી, એ વિના એને અંતરસન થવાશે એ ક્રમકારમાં. કરુણનો ઉદય એના માટે ન રહેવો પણ પોતાનો ઉદય માનતો હતો, અથવા કર્મના ઉદયનો સ્વામી હું છું એવું જે સ્વામી છે તેનું અનાદિથી હતું તેને પર જાણીને છોડી દીધું. એવું સ્વામી તો જેને પર જાણીને છોડી દીધું તે પોતાના સ્વરૂપના અંતરને થઈ શકે તે થાય છે. પરમા સ્વામિત્વ રાખનાર જીવ સ્વરૂપના અંતર્મુખ અનુભવ કરી શકતો એ એની રીત છે એમ કહ્યું. નાસ્તિક એની રીત કહી પણ એ વિચારવાલા કેટલા માટે છે કે કેટલા પણ સમજે છે કે આત્માના અસ્તિ સ્વરૂપને સમજીને એ અસ્તિનો વારંવાર વિચાર કરશું, આત્મા શુદ્ધ ચિંતન છે, અનુદાન સ્વરૂપ છે. અને પરનું સ્વામિત્વ પણ ઉદયના કાળમાં રહે પછી ભલે એને ચારિત્રમોમાં ખતવે એ તો ચારિત્રમો છે એટલે જ્ઞાનીઓને પણ થાય છે. પણ વિકત્વ બુદ્ધિ એનું સ્વામિત્વ રહે અને અનુભવ થાય એ બે વાત બનતી, એટલે બીજા પાસાને નહીં સમજી શકનારને એ સ્પષ્ટ કરવામાં આવે છે કે જેણે એવું સ્વામિત્વ છોડી દીધું છે કર્મના ઉદયમાં પોતાપણું જાણવાનું જેને નથી રહેતું તેને આવો સ્વરૂપમાં અભેદ અનુભવ થાય છે. એ સ્વર્ગ્રહ કેવું છે કે યત્તુ હેતુ શક્યતે જે કર્મરૂપ સ્વર્ગ્રહ વસ્તુ જીવથી ભીન કરવાને શક્ય છે એટલે કે દૂર કરી શકાય છે. જ્ઞાનમત્વ પરિણામમાં એવું અશક્ય લાગે છે કે છેવટે આ બધું ત્યાગવાનું એ કામ કેમ બનશે? આપણાથી કુટુંબ પરિવાર પૈસો ટકો દંડોલત એ ત્યાગનું એ કેમ બને આપણાથી? ઘણા વર્ષ થી સાંભળતા હોય એને પણ આ પરિસ્થિતિ જોઈ છે. આ બધું જે છે, જેટલો કોઈ વિષય ચાલે છે એમ કે ધાર્મિક આપને વિચારવાનો વિષય ચાલે છે ને, પછી વાંચન ના નિમિત્તે કે ચર્ચાના નિમિત્તે વિચારવાનો વિષય ચાલે છે ને, એ બાને તો એ બધાનો સરવાળો તો એ છે ને કે સરવાળે તો બધું છોડવું. તો હવે હજી સ્ત્રી કેમ વિચારી શકે કે પતિને છોડવો જોઈએ, પ્રશ્ન એમ આવ્યો. તમે આ તો હકીકત પ્રશ્ન પ્રશ્ન એમ કર્યો. આ વસ્તુ સાંભળતા હશે, ઘણા વસ્તુ એટલે મારા કરતા જૂના છે. સરવાળે તો આ છોડવું છે એમ જ વાત આવે છે. આ બધું છોડવું ભેરું ભેરું ઘર હોય સામે સ્થિતિ ત્રણ ચાર લાખનો ફ્લેટ છે મુંબઈમાં. તો મુંબઈમાં સારામાં સારા લત્તામાં આવો સ્થાન છે, બુદ્ધિ જેમાં સગવડ છે, આ મોટરો છે, આ બાળ બચ્ચાઓ છે, પોતાના બાળકો પ્રત્યે તો કેટલું મહત્વ હોય. એ સરવાળે તો આ બધું ત્યાગનું છોડવું એમ જ વાત આવે છે કે બીજું કઈ છે? કેમ જલ્દી બની શકે એવું? કેમ જલ્દી બની શકે? ત્યાં આચાર મારા એમ કહે છે એના ઉપર ત્યારે વિચાર કે જે કોઈ પરદ્રવ્યરૂપ વસ્તુ છે એ જીવથી મન ભિન્ન કરાવવાને શક્ય છે. આમ તો એ જીવથી ભિન્ન છે, વિસ્તૃતાએ તો જીવથી ભિન્ન છે, પણ એનો જે મહત્વરૂપ ભાવ છે એ ભાવમાં એને ભિન્નપણાનું પોષણ છે. ભિન્ન હોવા છતાં ભિન્નપણાનું એને પોષણ નથી. એવો ભાવ છૂટી શકવો એ શક્ય છે, એ કોઈ અશક્ય વાત છે? ગમે તેટલું મમત્વ હશે તો પણ એ મમત્વની પણ કાળથી તો મર્યાદા ને હદ છે. ઘણું મમત્વ છે તેથી અનંતકાળ સંયોગ રહેશે. જે કોઈ પ્રકારના સંયોગનું મહત્વ છે, મહત્વ છે તેથી અનંતકાળ સંયોગ રહેશે એમ તો છે. તો જ્યારે એ મહત્વનો મીઠાશ પણ અનુભવાય છે ત્યારે જ ગારો ગાર એમાં દુઃખ ઉત્પન્ન થઈ ગયેલું છે. પણ એનું યોગનું રિએક્શન આવે છે ત્યારે એને એમ લાગે છે કે મને દુઃખ થયું. એ પહેલા એને દુઃખ થયું એની એને ખબર રહી નથી. દુઃખ તો તે પહેલા ઉત્પન્ન થઈ ગયું છે, કેમ કે એ તો એક સિક્કાની બે બાજુ છે. સિક્કો મળે એક બાજુ વાળો મળે ને બીજી બાજુ એને હોય નહીં એવું તો બની શકતું. આચાર્ય છૂટું પાડી દીધું કે જેને છોડી દેવું છે, જેનું સ્વામિત્વ છોડવું છે, એ પરદ્રવ્યરૂપ વસ્તુ છે અને તેનાથી ભિન્ન ભાવ થવો શક્ય છે, તેનાથી ભિન્ન કરાવવાને શક્ય છે. એટલે શું છે, વસ્તુ તો વસ્તુ કાય ભિન્ન જ છે, પણ આના સ્વામિત્વ ભાવમાં મમત્વ ભાવમાં એને ભિન્ન હોવા છતાં ભિન્નતાનું પોષણ છે. એ જીવથી ભિન્ન કરાવવાને શક્ય છે, એ ભાવ જીવ કરી શકે છે. જીવ ભાવ કરી શકે છે એમાં શું ભાવ છે ખરેખર? તો એમાં દુઃખ ભાવ નથી પણ એમાં સુખ ભાવ છે ખરેખર તો એમ છે. જીવથી ભિન્ન કરાવવાને શક્ય છે એટલે કે દૂર કરી શકાય છે. પરદ્રવ્યરૂપ વસ્તુ છે એને ભાવે ભિન્ન જાણી શકાય છે, ભાવે ભિન્ન અનુભવી શકાય છે, એ ભીમ અનુભવી શકાય છે અને દૂર કરી શકાય છે એમ કહેવામાં આવે છે. શેનાથી દૂર કરી શકાય છે, કયા સાધનથી દૂર કરી શકાય છે? કે સ્વલક્ષણ વલા જીવ લક્ષણ ચેતના આ નિવેદન પકડાયું છે. જે લક્ષણ લીધું છે ને, સ્વસંવેદન લક્ષણ રૂપ ચેતના એ જીવનું લક્ષણ. આમ ઉપરથી વિચારમાં ચેતના લક્ષણ જીવ એમ નહીં લેવાનું, એમ કહેવા માંગે છે. ત્યાં અહીંયા વેદન લક્ષણ છે પકડાવવા માંગે છે. આમ તર્કમાં એમ જે કે જીવનું લક્ષણ ચેતના, અજીવનું લક્ષણ જળ ગણો, જીવનું લક્ષણ વેદનારૂપ ભાવે થતું પ્રસિદ્ધ થતું સ્વસંવેદન તે જીવનું લક્ષણ. જીવનું લક્ષણ એ રીતે ચેતન, કર્મનું લક્ષણ અચેતન. એટલે કે એ વેદન જેમાં વ્યાપતું નથી, મારું સ્વસંવેદન જેમાં વ્યાપતું નથી. જેટલા હદમાં હું વેદાઈ રહ્યો છું તેટલામાં હું, તેથી બહાર જ્યાં મારું વેદન નથી, સંચેતન નથી, તે અચેતન જળ, તે બધા અચેતન થવા જળ મારા માટે બધા અચેતન ને જળ. પછી સચિત અચિત સચિત અચિત મિશ્ર બધા એમાં જળમાં આવી ગયા. જળ કે પર કે આ સ્વ અને બાકીનું બધું
ક્ષેત્ર
એક ઉગાના હોવા છતાં સંવેદન જળમાં વ્યાપતું નથી. જો સંવેદન જળમાં વ્યાપતું હોય, આ શરીર છે ને એક ક્ષેત્ર, તો શરીરનો કોઈ કપાઈ જતા કાપી નાખતા એમાં સંવેદન પણ કપાઈને વ્યાપેલું રહેવું, પણ એમ તો બનતું એ તો પ્રસિદ્ધ વાત છે કે નહીં? એ તો સમજી શકાય એવી વાત છે. પણ એમ સમજવાને બદલે અહીંયા વેદનથી સમજવાની વાત છે. આમ તો સમજી શકાય એમ છે, જો આ હોસ્પિટલમાં કાપી નાખવા યોગ્ય જણાય ત્યારે કાપી નાખવામાં આવે છે. પછી શરીરનો કોઈ પણ અવયવ હો એ જો ખરેખર એમાં વ્યાપી ગયું હોત ચેતન, એ જળ શરીરના ભાગમાં ચેતન વ્યાપેલું વ્યાપક ભાવે હોત તો એમાં પણ એ કપાઈને ચેતન ત્યાં જાત. પણ જળ કપાઈને જાય છે ને ચેતન એમને અખંડ રહી જાય છે, એમાં ખંડ પડતો નથી, વિભાગ થતો નથી. એ તો એક બાહ્ય દ્રષ્ટિ છે એને સમજવાની. જેમ કોઈ મરી જાય છે ત્યારે એમ સમજે છે દેહના ખોળિયામાં હવે આત્મા નથી, માટે એના અંતિમ સંસ્કાર હવે એ ખરી સમજવાની રીત નથી. એ તો સૌ સમજે છે. એની ખરી સમજવાની રીત આ છે કે વેદનથી અત્યારે શરીર સંયોગ એ ક્ષેત્રે છે ત્યારે પણ વેદનથી હું એમાં વ્યાપતો નથી. સંચેતન મારું સંચેતન જેટલામાં છે એટલામાં હું, અને શરીર વેદનમાં હું નહીં વેદનાના કાળે પણ. આમ તો સમજાવવું મુશ્કેલ છે. વેદના ન હોય ત્યારે શરીરથી ભિન્ન, એ તો અંતરભ્યાસથી તો ત્યારે થાય છે, એવું કાંઈ નથી કે ન થાય. જેને અંતર્મુખનું વલણ છે એને તો ત્યારે પણ એમ લાગે છે કે આ એક ખોખું છે જોડે રહેલું સાથે રહેલું. ખોખામાં હું નથી અને મારા ચેતન પિંડમાં ખોખું છે નહીં, એ તો ત્યારે પણ અનુભવ ગોચર થઈ શકે છે. પણ વેદનાના કારણમાં તો એ જીવ ખાસ અભ્યાસ કરી શકે, શરૂઆત કરવી હોય એને તો એ બહુ સરસ પ્રયોગ કરવાની તક છે. જ્યારે જ્યારે શરીર વેદના થાય ત્યારે ત્યારે હાઈવાય કરવાને બદલે એનાથી ભિન્ન કરવાની એક તક છે. પછી તો એવી તક ન મળતી હોય તો ઉપવાસ આદિ કરીને પણ એનો વિશેષ પ્રયોગ કરવામાં આવે છે. એટલા અર્થે ઉપવાસ આદિ છે, કેમ કે એ કંઈ શરીર વેદન તો લાઈનમાં લેવાતો નથી, તો એ અત્યારે રોગ થાય અને આપણે એનો પ્રયોગ કરીએ તો શું કરે છે? સામાન્યપણે આહાર પાણીનો